அரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ உவஜ்ஜாயானம் நமோ லோயே சப்வசாஹுணம் கேசோ பஞ்ச நமுக்காரோ சப்வபாவப்பணாசனோ மங்களானஞ்ச சவ்வேசிம் பரமம் அவை மங்களம். આજે આપણે જ્ઞાન સાર અષ્ટકમાં નવમું અષ્ટક ચાલુ કરીએ છીએ. ગઈકાલે આજ સુધી આપણે લીધું હતું.
તમને પંડિતજી આજે તમારી જે ઉત્તમમાં ઉત્તમ ગાથા હોય જ્ઞાન સાર એ તમને આપો. તમારે હવે આજે છેલ્લું પ્રવચન છે.
હા, એ બરોબર.
એટલે તમને જે જ્ઞાન સાર ની ઉત્તમ ગાથા છે આજે
ક્ષમતા અષ્ટક ગઈકાલે ચાલતું હતું આપણે, એનો એક શ્લોક લીધો હતો. એ વાત થોડી આગળ કરીએ. કારણ કે આત્માને છેલ્લે મેળવવાના કોઈ તત્વો હોય તો ક્ષમતા ભાવ છે.
બરાબર.
આપણો આત્મા કર્મને વશ થઈને મોહના ઉદયથી આકુલ વ્યાકુલ વધારે થાય છે. અણગમતા પદાર્થોનો સંજોગ આવે ત્યારે જીવ ઉદ્વેગ અરતિ નાખુશી ભાવ એમાં ખેંચી જાય.
બરાબર.
અને અનુકૂળ ભાવો આવે તે રતિમાં એટલે રાગમાં પ્રેમમાં મોહમાં અંજાઈ જાય છે. એટલે બંને ભાવો જીવને કર્મ બનના કારણો છે.
બરાબર.
એટલે પૂરે બાંધેલા પુણ્યના ઉદયથી સુખ સગવડતા મળે કે પાપના ઉદયથી અગવડતા મળે, બંને ભાવોમાં ખૂબ સંભાવવાળા રહેવું આપણા જ બાંધેલા કર્મો છે એમ સમજી અને આકુલ વ્યાકુલ ના થવું. આવું મહાપુરુષો આ ગાથામાં આપણને સમજાવે છે.
બરાબર.
ભગવાન મહાવીર પ્રભુને એમના જીવન દરમિયાન ઘણા લોકો ઉછળ કરનારા બી મળ્યા. કાનમાં ખીલા નાખનારા, પગે ડંખ મારનારા, ઘોર ઉછળ કરનારા જીવો પણ મળ્યા. અને કેવડાન બાંધ્યા પછી સેવા કરનારા કોડા કોડી દેવો પણ મળ્યા. છતાં કોડા કોડી દેવોમાં એ કઈ રાગી થતા નથી અને આટલા ઉછળ કરનારા જીવોમાં ક્યાંય રોષે ભરાતા નથી. એ રાગ નથી કરતા, દ્વેષ નથી કરતા, એ જ વિતરાગતાનો મોટો ગુણ છે. એ વાત આમાં ગાથામાં ગુરુજી સમજાવે છે કે આપણને અનુકૂળ પરિસ્થિતિ આવી હોય એ પણ પૂર્વે બાંધેલા પુણ્યના ઉદયથી આવી છે. પ્રતિકૂળ પરિસ્થિતિ આવી હોય એ પણ આપણે પૂર્વે બાંધેલા પાપના ઉદય જાય. બે માની એક સ્થિતિ તારી પોતાની નથી. મારે તું એમાં અંજય ના જા, અલિપ્ત બન અને તારા ગુણોને તું યાદ કર કે જે ગુણો તારે કાયમ રહેવાના છે. એમ કરીને સમજાવતા સમજાવતા આત્માને સંભાવ દશામાં લાવવાનું આમાં સૂચવે છે, જેને આપણે સમાધિ કહીએ. યોગના આઠ અંગોમાં છેલ્લું અંગ સમાધિ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો જો ગઈકાલે આપણે એક શ્લોક લીધો હતો એનો આજે શ્લોક ફરી યાદ કરાવી દઈએ. વિકલ્પ વિષયો તીર્ણ સ્વભાવાલંબન સદા નાનસ્ય પરિપાકો યહ સમા પરિકીર્તિ દહમ. મોહના વિકલ્પોથી રહી આમ કરું તેમ કરું, આમ કરું સારું થશે, આમ કરું નુકસાન થશે, આવા કોઈ મોહના વિકલ્પોથી રહી, મોહના વિચારોથી રહી, સ્વભાવાલંબન માત્ર મારા ગુણોની સુરક્ષાની વૃદ્ધિ કેમ થાય એના જ આલંબન વાળો. આત્માના ગુણો જ્ઞાન દર્શન ને એની વૃદ્ધિ
કેમ થાય
અને સંરક્ષણ કેમ થાય આવા જ વિચાર વાળો જ્ઞાનના ફળરૂપ આત્માનો જે શાંત સ્વભાવ એને સમાધિ કહેવામાં આવે છે. સમાધિનો અર્થ એ કે ન અનુકૂળતા તરફ ખેંચાવું, ન પ્રતિકૂળતા તરફ ખેંચાવું. અને આ બધું તો શરીરની સાથે સંબંધ વાળું છે, ઔદૈહિક ભાવ છે. પુણ્ય નો ઉદય હોય તો સગુણતા મળે, પાપ નો ઉદય તો અગુણતા મળે. આ બધું કર્મ ના ઉદયજન્ય છે. આત્માનું કઈ સ્વરૂપ છે નહીં. મને એમાં ન લે પાતમ, અલિપ્ત રહેવું અને સમભાવમાં રહેવું, આનું નામ સમાધિ. આ પહેલો શ્લોક આપણે ગઈકાલે કર્યો હતો, આજે ફરી કર્યો. બીજો શ્લોક લઉં છું. અનિચ્છન કર્મ વહી સંયમ બ્રહ્માંશે ન સમમ જગત આત્મા ભેદિન અપશ્ચિત અસૌ મોક્ષમ ગમી સમી. આ સંસારમાં અનંત જીવો છે, કોઈ સુખી કોઈ દુખી, કોઈ રાજા કોઈ રંગ, કોઈ એકિંદ્રિય વિકિન્દ્રિય કોઈ પંચિંદ્રિય, કોઈ ચડતા ને કોઈ પડતા. કર્મના ઉદયથી આ બધી વિષમ સ્થિતિ છે. આત્માની વિષમ સ્થિતિ નથી, કર્મના ઉદયથી આવેલી જે પરિસ્થિતિ એના હિસાબે વિષમ સ્થિતિ છે. પછી અંદર સત્તાથી જો તો એક એક આત્મા કેવળ જ્ઞાની ભગવાનના જેટલા જ્ઞાન દર્શન ચૈતન્યનો ધારક છે. કોઈ નિગોદમાં રહેલો જીવ પણ એવો નથી જેનામાં કેવળ જ્ઞાન કેવળ દર્શન સત્તામાં ના હોય. એમ વિચારીએ તો એક એક જીવ પરમાત્માની સાથે સમાન છે. બ્રહ્માંડ છે ને સમમ જગત, આખું જગત પરમાત્માની સાથે તુલ્ય છે. ફરક એટલો છે પરમાત્માના ગુણો ઉઘાડા છે, એમને આવરણો તોડ્યા છે, અને આપણા બધાના જીવોના આવરણો હોવાથી ગુણો ઢાંકેલા છે. અરે કોઈને ખુલ્લી પૈસા ભરેલી પીઢી મળી, કોઈને તાળું મારેલી પૈસા ભરેલી પીઢી મળી. તાળું મારેલી હોય એને થોડી વાર લાગે ખોલાવતા, પણ પૈસા તો બેની પાસે થયા ને,
બરાબર.
એમ ગુણો તો બેની પાસે થયા જ ને. એ જીવ તારામાં પણ સિદ્ધ પરમાત્માના જેવા જ અનંત ગુણો છે, માત્ર એમને ખોલ્યા છે ને તારે ખોલવાના છે. મારે તો ગુણોને ખોલવા મહેનત કર, જરાય ઉદાસ ન બન, જરાય દુઃખ ધારણ ના કર. કેમ કે આપણી જે પૌગોલિક પરિસ્થિતિ ઓછી વધતી મળી હોય એનું જે દુઃખ લાગે છે એ દુઃખ ખોટું છે. કેમ કે આપણું સ્વરૂપ છે જ નહીં, એ દ્રવ્ય જ પરદ્રવ્ય છે. આપણે પરદ્રવ્યને પોતાનું માનીએ છીએ એટલે મોહને કારણે દુઃખ લાગે. આને બંગલો છે મારે ઝૂંપડું નથી, આને ગાડી છે મારે આ ગાડીને મળે સ્કૂટર નથી. એ આ બાહ્ય પદાર્થોની અપેક્ષાએ આ જીવ દુઃખી થાય છે. બાકી તો એક એક આત્મા પરમાત્માની સાથે તુલ્ય છે. બ્રહ્માંશે ન સમમ જગત, આત્માના ગુણોથી જુઓ તો જેટલા આત્માઓ છે બધા જ આત્માઓ કેવળી ભગવાનની સાથે તુલ્ય છે. તો મારો આત્મા પણ એમના જેવો તુલ્ય ગુણો વાળો છે, તો મારે શા માટે ઉદાસ થવું જોઈએ? મારે શા માટે ઓછું લગાડવું જોઈએ? બ્રહ્માંડ છે ને સમમ જગત, આત્મા અભેદેન અપશ્ચિત, જે પોતાના આત્માની સાથે બીજા સર્વે આત્માઓને અભેદપણે સમાનપણે દેખે છે. હવે બધા આત્માઓ આપણા જેટલા આનંદ ગુણવાળા હોય તો આપણે કોના ઉપર રીસ કરવી, કોના ઉપર ગુસ્સો કરવો, કોને મારવો? બધા સરખા થયા ને આત્મા સત્તાથી તો. એટલે આત્માના અભેદપણે જે જીવ બધાની સાથે તુલ્યતા વિચારે છે એ આત્માને કોઈના ઉપર નથી ગુસ્સો આવતો, નથી કોઈના ઉપર ચીડ આવતી, નથી કોઈના ઉપર નુકસાન કરવાનું પરિણામ આવતું. પણ પોતે સંભાવમાં આવી જાય છે અને સંભાવમાં રહેલો આ જ આત્મા કર્મનો ક્ષય કરીને મોક્ષમ ગમી મોક્ષમાં જનારો બને
છે.
આમ જો તો કોઈ સ્ત્રી હોય પુરુષ હોય સુખી હોય દુઃખી હોય રાજા હોય કે રંગ હોય બધાના આત્મા અનંત ગુણના સ્વામી ખરાક નહીં,
બરાબર.
મતલબ પરમાત્માના ગુણો કર્મ જવા જે ઉઘાડા છે અને આપણા ગુણો ઉઘાડા નથી, ઉઘાડવાના છે. પણ સત્તામાં છે તો ખરા જ. તો એ જીવ તારે ઓછું લગાડવાની શું જરૂર? તારી પાસે ગુણો કા નથી? એને બધી તારા ગુણો ને ખોલ ને, મહેનત કર, કર્મ ના આવરણ તોડ, તો બીજાનું જોઈને બળે છે શું કરવા? બીજાનું જોઈને ઈર્ષ્યાનું કામ કરે છે. એની પાસે જે છે એવું એટલા જ ગુણો તારી પાસે છે. બીજાની આપણે કાદો સંપત્તિ જોઈએ, કાદો રૂપ જોઈએ, કાદો સુખ જોઈએ, અને આપણી પાસે ના હોય એટલે આપણે બળીએ અથવા આપણે દુઃખ લગાડીએ. તો આમાં એક પદાર્થ એ જીવ સારો નથી અને જે સુખી છે એનો નથી. એ પણ એ કોઈ મરવાનો તો છે, બધું મૂકીને જ જવાનો છે. એને મળેલું સુખ પણ એનું સ્વરૂપ નથી. મને ભલે એની ભાઈ હોય પણ એ આત્માનું સ્વરૂપ નથી. મારે દુઃખને આગળ કરી અને રોજગાર ના રહો એમ આવું આમાં સમજાવે છે. આપણે ઓછું ક્યારે આવે? બીજાનું સુખ જોઈએ ને આપણી વયે ના હોય તારે, પણ જે બીજા ભાઈ જે કઈ સુખ છે એ બધું પૌગલિક છે, પદાર્થનું છે, આત્માનું છે જ નહીં. આત્માના ગુણો આ સત્તાગત છે, અને જેને આત્માના ગુણો ખોલ્યા છે એ જીવ આવા પર પદાર્થમાં અંજાતા નથી, જોડાતા નથી. જેટલા જીવો મોક્ષે ગયા અને પોતાના ગુણને પ્રાપ્ત કર્યા એ જીવો ગાડી વાળી લાડી રાખે ખરા? કોઈ પર પદાર્થ ના રાખે, ઉલટા પર પદાર્થને છોડીને જાય છે. પોતાનું નિર્મળ શરીર હતું તો એ છોડીને જાય છે. જેવો એનો અગ્નિ સંસ્કાર ભલે કરે પણ લઈને જતા નથી. તો આત્મા જેમાં એકાકાર છે, લયલીન છે, ઉત્પ્રોત છે, તો શરીર જો તારું નથી તો શરીરની ઉપરની શોભા તારી કેવી રીતે હોય? કપડા સારા હોય કે દાગીના સારા હોય કે ઘર સારું હોય એ તારું કેમ કહેવાય? મારે તું એમાં અંજા નહીં. ભલે પુણ્યોદયથી મળ્યું હોય તો એનો ઉપયોગ ભલે કર. જોકે ઘણા આત્માઓ તો પુણ્યોદયથી મળેલું હોય ને તો પણ એનો ત્યાગ કરીએ, સંયમ લે, દીક્ષા લે. કેમ કે ભલે પુણ્યોદયથી મળ્યું તો છે પણ એને જેટલો ઉપયોગમાં લઈશું એટલો મોહ વધશે. એટલો મોહ નવું પાછું પુણ્ય નવું પાપ કે પુણ્ય બંધાશે. મૂકો માથા બોલ, આપણે આ વાત જોડાવું જ નથી આમાં. એટલે રંગ બેરંગી કપડા દાગીના જેનાથી મોહ થાય એવા તમામ પદાર્થો છોડીને જઈને સાધુ થાય છે.
બરાબર.
અને જેટલા સાધુ થાય છે એટલા કઈ ગરીબ ઘરના કે દુઃખી ઘરના હોય એવું નથી હોતું.
ચક્રવર્તી થાય છે.
હા, ચક્રવર્તી રીક્ષા લે છે. અને હમણાં આપણે અમદાવાદ નો કિસ્સો નહીં બન્યો, એટલા ભવરલાલજી નો કરોડોપતિ હતા દીક્ષા લીધી ને. એટલે એવો નિયમ નથી કે દુઃખી હોય એટલે. એટલે સુખી માણસો પણ સુખ ને પરાયું સમજે છે, કર્મજન્ય છે. કાયમ રહેનારું છે નહીં. કાયમ રહેનારું સુખ સાહિત ભાવનું જ હોય, ભૌદિક ભાવનું ના હોય. કર્મના ક્ષયથી જે ગુણોનું સુખ પ્રગટ થાય સાહિત ભાવ એ જ કાયમ રહેવાવાળું. મોક્ષના જીવોને કર્મ ખપાવીને જે આઠ ગુણો પ્રગટ થયા અને જ્ઞાન દર્શન થાય છે એ સુખ ક્યારેય જાય નહીં. કેમકે કર્મના ક્ષયથી આવ્યું છે.
બરાબર.
અને એ પુણ્યના ઉદયથી આવે એટલે પુણ્ય ઉદય પૂરો થાય જતું રહે. ચક્રવર્તી રાજા જેવા રાજા પણ એનું આયુષ્ય પૂરું થાય તો બધું મૂકીને જાય છે. પણ એ જીવ આ પૌદ્ગલિક સામગ્રી જે કઈ મળી છે એ ભલે ભોગવીએ તું ભોગવ એની ના નથી અમને, પણ એમાં અંજય ના જા
નહીં.
આ તીર્થસ્થાની ધર્મશાળાની રૂમ જેવી છે, સમજો. હવે તીર્થસ્થાનમાં જઈએ અથવા ગાડીના ડબ્બામાં ટિકિટ ખર્ચી બેસીએ, ફર્સ્ટ ક્લાસમાં બેસીએ, આરામથી ઊંઘી જઈએ, પણ એ ડબ્બો આપણો નથી.
બરાબર.
એમ સમજી અને ચાલીએ. જ્યાં આપણી ટિકિટના પૈસા બુરા થાય ત્યાં ઉતરી જવું પડે.
બરાબર.
ના ઉતરી તો બીજા ઉતારે. એમ અહીંયા આપણું આયુષ્ય પૂરું થાય એટલે બંગલા જેવું ઘર હોય છોડીને જવું પડે.
બરાબર.
મારે તું એમાં અંજા નહીં. આવી મહાપુરુષો વાત આપણને સમજાવે. ભલે આ સંસારમાં જીને ક્યારેક પુણ્યોદય હોય, ક્યારેક પાપોદય હોય, પુણ્યોદયથી અનુકૂળતાઓ મળે, પાપો જેથી પ્રતિકૂળતાઓ મળે, આ બધું મળે, એ તારું પોતાનું સ્વરૂપ નથી, તો એમાં જરા પણ અંજા નહીં, અને ન મળ્યું હોય તો ઉદ્વેગ કર નહીં. તારા ગુણો એ તારું ધન છે, એ ભવો ભવમાં સાથે રહેનારું છે, મોક્ષે જાય તો પણ સાથે રહેનારું છે, મારે તું એમાં પ્રયત્ન કર. સમજાવું? આવું મહાપુરુષો આપણને આ શ્લોક માં સમજાવે છે. અને જેની દ્રષ્ટિ આ ભૌતિક સુખો માંથી અને ભૌતિક દુઃખો માંથી નીકળી જાય છે અને પોતાના ગુણોના સુખમાં જ જેની દ્રષ્ટિ જામે છે, એ જીવો વહેલો વહેલો કર્મ ખપાવી મોક્ષે જાય છે. કારણ કે ગુણો જ મેળવવા હોય એને હંમેશા દ્રષ્ટિ બિંદુ ક્યાં હોય? ગુણો તરફ. ગુણો કર્મથી અવરાયેલા છે એટલે કર્મ તોડવામાં જ એની અપેક્ષા હોય. એ કર્મ તોડી અંદર દબાયેલા ગુણો મારે પ્રગટ કરવા, આ જ એનું લક્ષ્ય હોય. આવો આત્મા જેમ બને એમ વહેલો મોક્ષે જનારો બને છે. ગાથા ત્રીજી જો. આરોગ સુરમુનિ યોગમ શ્રેત બાહ્ય ક્રિયામપી યોગારૂઢ સમાદેવ શુદ્ધિ અંતર્ગત ક્રિયમ. બે જાતના જીવો, એક યોગદશામાં ચડનારા, એક યોગદશામાં ચડી રહે ચડી ચૂકેલા. આવા સમજાવવા માટે હું એક દાખલો આપું તમને કે ઘણા જીવો શત્રુંજય કે પાંજના ડુંગર ઉપર ચડતા હોય અને કેટલાક જીવો ઉપર ચડી ગયા હોય, બીજા ના હોય ને. હવે જે ચડનારા જીવો હોય એને જે ઉપર પહોંચવાનું બાકી છે, એટલે એને પગ ઉપરથી નીચે, નીચે પગ ઉપર એમ પગ ત્યાં ચડવા પડે. એમાં ચડવાની ક્રિયા હોય,
ચડવાની ક્રિયા હોય,
જે ઉપર ચડી ચુક્યા છે એમાં ચડવાની ક્રિયા ના હોય.
બરાબર.
એમ જે યોગ દશામાં હમણાં પ્રવેશ કરે છે એને યોગ મેળવવો બાકી છે, એટલે એમાં ક્રિયા હોય. સામાયિક પ્રતિક્રમણ ઔષધ પૂજા સેવા દર્શન વંદન નૌકાશી પોષી પછખાણ આ બધું હોય, કેમકે ક્રિયા વડે ઉપર જવાનું છે. બરાબર. પગથિયા ચડવા વડે ઉપર જવાનું છે. જે ચડવાની પ્રક્રિયામાં છે,
ચડવાની પ્રક્રિયામાં છે,
એને બધી ધર્મક્રિયા હોય,
સાધન હોય,
સાધન છે. માટે જે પહાડ ઉપર ચડી ચુક્યા છે એને ભગવાનની ભક્તિ કરવાની હોય, એને બધી ચડવાની પ્રક્રિયા ના હોય. એમ ઉપર ગયા પછી આવી કોઈ ક્રિયા હોતી નથી, કેવળ જ્ઞાન દશા જ હોય છે. આપણે ભૂલો થાય આપણી, એટલે આજે પ્રતિક્રમણ કરી, ભાઈ મારી આ ભૂલ થઈ, આ બધી ક્ષમા માગુ છું. પણ જે કેવળ જ્ઞાની મહાત્મા હોય, એ કેવળ જ્ઞાનના ઉપયોગથી ચાલતા હોય, એટલે કોઈ ભૂલો
થાય,
એટલે એમને પ્રતિક્રમણ નથી હોતું. વાત નહીં જાય, ક્રિયા નથી હોતી. એ ક્રિયા હંમેશા આરોહણ ક્રિયા હોય ત્યારે જ હોય. આરૂઢ થઈ જાય, ઉપર ચડી જાય, પછી સંભાવમાં જ રહેવાનું રહે, કોઈ ક્રિયા હોતી
નથી.
એવો દાખલો સમજાવે છે કે યોગમ, યોગ દશા ઉપર આ રૂક્ષુ, જે ચડવાની તૈયારી વાળા જીવ હોય એ બાહ્ય ક્રિયાને પણ કરે. જેમ આપણે બધા છીએ, તો આપણે થતું હોય કોઈ સામાયિક, કોઈ પ્રતિક્રમણ, કોઈ સામાયિક, કોઈ પછખાણ કરે, કેમ એના દ્વારા એને મોહને જીતવો છે, એને મોહને કંટ્રોલ કરવો છે, એને પ્રક્રિયા કરવી પડે. અને જે મોહને તોડીને કેવનાન પામ્યા હોય એ ઉપર ચડેલા જ જેવા છે, પહાડની ઉપર ચડી ચૂકેલા. જો યોગારૂઢ, જે યોગ દશા ઉપર આરૂઢ થઈ ગયા, એ જીવો અંતર્ગત ક્રિયાથી શુદ્ધ થનારા, આત્મામાં જ ઊંચા ઊંચા ભાવો લાવે અને એનાથી મોહને તોડી નિર્મળ બને. અને એ જીવને બાહ્ય ક્રિયા કરવાની રીતિ નથી. જે ભૂખ્યા હોય એને ભોજન કરવું પડે. જેને ભોજન કર્યું છે એને ભોજન ના હોય પ્રક્રિયા, પણ અંદર જે ગયું એની પાચન ક્રિયા જ હોય.
બરાબર,
એની
પાચન ક્રિયા
જ હોય, બધી બાહ્ય ક્રિયા ના હોય. એની જેમ યોગ ઉપર ચડેલા જે સેવનાન પામેલા મહાત્માઓ છે, એમને આપણી માં કૌશ કરવો, ઉપવાસ કરવો, સાધના કરવી, આ બધું હોતું નથી. પણ માત્ર બાકી રહેલા અઘાધી કર્મો ખબાવવાનો જ વ્યવહાર હોય છે. ધર્મ દેશના આપે એને તારે, અને આવું સારું કામ કરવા દ્વારા પોતાના રહ્યા સયા કર્મોને તોડે. એ લખે જો યોગ દશા ઉપર ચડવાની ઈચ્છા વાળા મુનિ બાહ્ય ક્રિયાની અપેક્ષા રાખે, પણ જે યોગ દશા ઉપર ચડી ચુક્યા છે, યોગી બન્યા છે, એને બાહ્ય ક્રિયાનો ગૌણ હોય. હા સર, એ તો બી સમજી લો, લખ્યું હું કહું છું કે યોગ દશા ઉપર ચડ્યા ના હોય અને યોગ દશા ઉપર ચડેલા દાખલો લઈ અને પોતે ક્રિયા વિનાનો બને તો દેવાલ ઉકાળે, નુકસાન કરે.
બરાબર,
આપણે યોગ દશા ઉપર ચડ્યા ના હોઈએ અને યોગી છીએ એમ મનમાં માની લઈએ, એના હિસાબે બાહ્ય ધર્મ ક્રિયા જો ના કરીએ તો આપણા આત્મામાં મોહ દશા જોર કરતી જાય, મોહ જામતો જાય, તો આપણા આત્માનું પતન થાય. અને આ માર્ગ બરાબર નથી. ભાઈ વાત સમજાણી?
હા ભાઈ.
હંમેશા ચડતા હોઈએ પહાડ ઉપર, ત્યાં પહોંચી ગયા માની ગયા બે જ રહીએ, ચડીએ નહીં તો ઉપર પહોંચીએ નહીં, એ બે દશા જુદી, ચડવાની દશા જુદી, ચડેલાની દશા જુદી. ચડેલા જીવો જેમ શાંતિથી બેસે એમ ચડવા વાળાને શાંતિથી બેહાય નહીં.
બરાબર,
એમ આપણે યોગ દશા ઉપર ચડવા વાળા કહેવાય.
બરાબર,
ચડેલા ના કહેવાય. એમ એટલે ચડેલાની જેમ આપણે નિષ્ક્રિય બની જઈએ તો એ માર્ગ સારો નથી. એમ જો ગાથા ચોથી, ધ્યાન વૃત્તે દયા નદ્યા સમપુરે પ્રસર્પતી વિકાર તીર વૃક્ષાણામ મૂલાદ ઉન્મૂલનમ ભવે. હંમેશા કોઈ નદી હોય, આમ સામાન્ય આછું પાટલું પાણી એમાં હોય, એમાં જો વરસાદ થાય તો પાણી આવે.
બરાબર,
તો એક નદી છે, ઉપરથી વરસાદ આવે છે, પાણી ઉમેરાય છે. બરોબર છે. હવે પાણી એટલું બધું ઉમેરાય કે નદીમાં જોરથી પૂર પણ કોકવાર આવે.
બરાબર,
એ પૂર આવે એટલે એના બંને કાંઠે રહેલા જે વૃક્ષો, એ વૃક્ષો પૂર ખેંચી રહે.
બરાબર,
આવું બને ને. નદી એમાં પાણી છે, ઉપરી આવ્યો વરસાદ, પૂરું પાણીનું પૂર આવ્યું. એ પૂરે બંને કાંઠે રહેલા જે વૃક્ષો એનો નાશ કર્યો. આ એક ઉપમા આપે છે. એની જેમ આ જીવમાં ધારો દયા ગુણ આવ્યો હોય, જન્મથી સારા કુળમાં જન્મ્યા હોઈએ, સારા ઘરમાં જન્મ્યા હોઈએ, મા બાપે એવા સંસ્કાર આપ્યા હોય, એ દયારૂપી નદી હોય અંદર. બીજા જીવો પર દયા,
બરાબર,
કોઈને પણ નુકસાન થાય એવું વર્તન નહીં કરવું. કુટુંબી મળ્યા હોય અથવા તો જન્મથી એવા સંસ્કારો વાતાવરણથી મળ્યા હોય અને એમાં ધીરે ધીરે યોગી બને, દીક્ષા લે અને ધ્યાનસ્થ બને, ધ્યાનરૂપી વરસાદ,
ધ્યાનરૂપી વરસાદ,
ધ્યાન દયારૂપી નદી,
દયારૂપી નદી
અને ધ્યાનરૂપી વરસાદ. અને બેનો યોગ થયો એ જીવમાં એકદો બીજા જીવો બની ખૂબ દયા હતી અને એમાં યોગી બની અને ધ્યાન દશામાં લીન થયા અને ધ્યાન દશામાં કોઈ દેવો માનવો ઉપસર્ગ કરે તો એ સંભાવમાં રહ્યા. એમાં રહ્યા સંભાવે પૂર, સંભાવે પાણીનું પૂર, શણી સમજાણા, દયારૂપી નદી, ધ્યાનરૂપી વરસાદ અને ક્ષમતારૂપી પૂર. આ ત્રણનું જો જોર વધે આપણા જીવનમાં આ ત્રણેય ગુણો જો વૃદ્ધિ પામે તો પેલામાં જેમ કાંઠે રહેલા વૃક્ષો ખેંચાઈ જાય એમ આપણા આત્મામાં રહેલા વિકારો, ખાવાનો વિકાર, ભોગવવાનો વિકાર, જોવાનો વિકાર, સાંભળવાનો વિકાર, પાંચ ઇન્દ્રિયના જે વિકારો, એ રૂપી કાંઠાના વૃક્ષો, એ રૂપી એનું મૂળ જ ઉન્મૂલન, મૂળથી જ ઉન્મૂલન થાય છે, ફરી ક્યારે ઉગે નહીં. ઉપરથી ઉન્મૂલન જોવે તો ફરી મૂળ વડે ઉગે,
બરાબર.
આ મૂળ જ ઉન્મૂલન, જો આવો ત્રણનો યોગ થઈ જાય, દયારૂપી નદી અને જ્ઞાનરૂપી વરસાદ અને સમજારૂપી પૂર, આ ત્રણ ગુણોનો જો યોગ આપણામાં આવે તો આપણા આત્મામાં અનાદિકાળથી ઘર કાઢીને બેઠેલા એવા જે વિકારો, એ રૂપી વૃક્ષોનું મૂળથી ઉન્મૂલન થાય છે. એટલે જ આ વિકારોને જીતવા, નિર્વિકારી બનવા, આવા આવા ગુણોનો આશ્રય લેવો.
બરાબર.
જેમ જેમ જીવ ગુણોનો આશ્રય લે તેમ તેમ વિકારો વિનાનો બને.
બરાબર.
અને વિકારો વિનાનો બને એટલો વહેલો મુક્તિ જાય. શ્લોક પાંચમો, જ્ઞાન જ્ઞાન તપ શીલ સમ્યક્ત્વ સહિતોપ્યો સમનાપ્નોતિ ગુણમ સાધુ યમ આપનોતિ સમાન્વિતમ. સમતા અસર છે ને, એ સમતા ગુણને સૌથી ઊંચે લાવે છે.
બરાબર.
કે ધારો કે સમતા ના આવી હોય અને જ્ઞાન ઘણું આવ્યું હોય, ધ્યાન જીવનમાં ઘણું આવ્યું હોય અથવા તપ ઘણો આવ્યો હોય, આ બધા ગુણો આવ્યા હોય, પણ જો સમતા નામનો ગુણ જીવનમાં ના આવ્યો હોય તો આ બધા ગુણો આપણને અહંકાર કરાવે. શું કરાવે? અહંકાર કરાવે. હું સૌથી વધારે જ્ઞાની, હું સૌથી વધારે તપસી, અને પોતાનામાં આવેલો અહંકાર કાયમ બીજામાં ન્યૂનતા દેખાડે. આજે ધારો કોઈ તિથિ હોય ને આપણે ઉપવાસ કર્યો હોય તો બીજાને પૂછવું કરીએ, આજે કઈ કર્યું નથી, આજે કઈ કર્યું નથી, આજે ખાવા બેસી ગયો, આમ તો ખાઈથી બોલે કેમ, પોતે કર્યું છે માટે સામાન્ય. પોતે જો ના કર્યું હોય બોલો તો બીજા કોઈ તો ખરાવે નહીં. ત્યાં ગુણો વાળો જીવ જો ક્ષમતા વાળો ના હોય તો આવી ચોથરાઈ વાળો બને.
અરે સોચન આવ્યો
એ જે કોઈ ચોથરાઈ વાળો આવે એ પોતાની અહંકારતા વધે અને બીજાનું અપમાન વધે, એમાં ક્લેશ વધે, એમાં જન્મ જરા મરણનો સંસાર વધે. મારે જ્ઞાની કહે છે કે બીજા ગુણો મેળવો તો સારી વાત, પણ ના મેળવો તો એ ક્ષમતા ગુણને જીવનનો પેલો મેળવો. એમ જો ક્ષમતા ગુણ આવ્યો હશે તો બીજા ગુણ ઓછા હશે ને તો એ કેવો નાન થશે. યમમાં સુષ્મણિ એનામાં જ્ઞાન ગુણ ન હતો, ઓછો હતો, સારા ખરી યાદ રહેતા નહોતા. પણ કોઈ એની નિંદા કરે કે કોઈ એની ટીકા કરે કે કોઈ એની પ્રશંસા કરે, બધા ઉપર ક્ષમતા ભાવમાં રહ્યો તો કેવો નાન પાન્યો. ગુરુ ગુરુ ઋષિ જેને ઘડા જેટલું ખાવા પીવા જોઈતું હતું એને તપ થતો નહોતો, એટલે જે તપ કરનારા મુનિઓ એના પાત્રમાં થૂકે તો એના ઉપર અણગમો નહીં. ક્ષમતા ભાવ, ક્ષમતા ભાવમાં રહ્યા તો બહુ તપ ન હતો તો એ કેવું નાન પામ્યા.
બરાબર.
અને આપણે ઘણી વાર તપ કરીએ અને ક્ષમતાને બધે ગુસ્સા મારીએ, હવે કલ્યાણ કેમ થાય?
બરાબર.
આપણે તપ કર્યું હોય એટલે જેને તપ નથી કર્યું એના ઉપર અંદરથી ગુસ્સો જોઈએ, હજુ આજે ખાવા બેઠો છે, આજે પ્રદૂષણનો દિવસ છે, સમજ દિવસ છે, કઈ કર્યું નથી, આમ દબડાવવાની જ વાત. કેમ દબડાવે છે? પોતે તપમાં આવ્યો છે એટલે. એટલે કે જે સમતા ગુણથી જે મેળવી શકાય એ આવા આ ગુણોથી મેળવી શકાતું. અને આ ગુણો ના હોય પણ જો સમતા નામનો ગુણ આવ્યો હોય તો જીવ કલ્યાણ પામી જો. જ્ઞાન, ધ્યાન, તપ, શિયલ અને સમ્યક્તો આવા ગુણો વાળો હોય પણ જો સમતા ના હોય તો જીવ ગુણ પામતો નથી. આવા ગુણો હોવા છતાં સમતા વાળો જીવ જેવો ગુણ ઊંચો કેવો નાનો ગુણ પામે એવા આ જીવો સમતા વગર આ ગુણો હોવા છતાં કેવનાર પામી શકતા નથી. તો આપણે બને એટલું આ મગજ ઉપર થોડો કંટ્રોલ રાખો. આપણી ગામડી ભાષામાં કહીએ તો માથા ઉપર બરફ રાખો એમ. કદાચ કોઈ ખોટું કામ કરે તો એને પ્રેમથી હિતથી સમજાવવું, સમજવા લાયક વ્યક્તિ હોય તો. આખા ગામને આપણે ક્યાં સમજાવવા જશું? હવું હવનું કાર્ય હવું કરે જેને જેમ ગમતું હોય. અને એના પરિણામ છે કે મારે આવું જેમ ચોરો હોય હવે જન્મથી ચોરીનો સંસ્કાર મળ્યો છે એ ચોરી કર્યા જ કરે. અમે ક્યાં બધા સમજાવવા જઈએ?
બરાબર.
એની ચોરી જોઈને આપણે એના ઉપર ગુસ્સો કરીએ તો આપણે એ દોષમાં જ આવ્યા ને.
બરાબર.
સાપ છે એ જન્મોત્તારથી ઝેર વાળો હોય છે, જે હાથમાં આવે ડંખે. હવે ગુસ્સો કરો એ સાપને મારી નાખવાનું મન થાય. આપણે હિંસાના પરિણામ આવી છીએ.
બરાબર.
એટલે કહીએ કે આપણે સમતા ભાવ નહીં ગુમાવવાનો. બોલો. આપણે જગતના જીવો છે, પુણ્યશાળી હોય તો ગુણિયેલો હોય, બહુ પાપના ઉદર દુઃખી હોય, સંસારમાં બધા કઈ ઊંચી પોઝિશનના હોય એવો નિયમ નથી. આવું જગતનું સ્વરૂપ છે એમ સમજી, એમ વિચારી અને આપણે આપણું મગજ ઠેકાણે રાખવાનું. આવું મહાપુરુષો આપણને સમજાવે છે. બરાબર લાગે છે? સારું. ચાલો છઠ્ઠો શ્લોક. સ્વયંભૂ રમણ સ્પર્ધી વર્ધીશનું સમજદાર હશે, મુનિ એ નો પમી એ કોપી ના સૌ ચરાચરે. એક બાજુ મુનિ, બીજી બાજુ દરિયો. દરિયો કે છે મારામાં ગંભીરતા ઘણી, મારામાં જે કોઈ કચરો નાખે કે મારામાં કોઈ માણસ નાખે કે મારામાં કોઈ વાણા નાખે હું બધાને મારામાં સમાવી લઉં.
બરાબર.
બધું પોતાનામાં સમાઈને ગંભીર કહેવાય ને. જયારે મુનિ કે છે તારા કરતા ગંભીરતા મારા વધારે, ગમે એવી અનુકૂળતાઓ મળે ગમે એવી પ્રતિકૂળતાઓ મળે પણ હું દુઃખ સુખ ને મારામાં સમાઈ લઉં છું.
બરાબર.
હું ક્યાંય રાગ નથી કરતો, હું ક્યાંય દ્વેષ નથી કરતો. એટલે મુનિ અને સમુદ્ર આ બે રોજ સ્પર્ધા કરે છે. કઈ ઘટના કરે? મુનિ મારામાં ગંભીરતા ગણી. દરિયો ના, તમારા પેલા મારામાં ગંભીરતા ગણી.
બરાબર.
હવે એમાં દરિયામાં 12 મહિને 2 વર્ષે એકાદ દિવસ એવો આવી જાય કે ઘણી ભરતી આવી જાય.
બરાબર.
એને ઘણો ઉત્સાહ થોડો થઈ જાય, આજુબાજુના કિનારાના ઘરોને નુકસાન તોડી પાડે.
બરાબર.
મુનિ એ સાચા મુનિ છે, ગમે તી રાજ સાહેબી મળે તો ક્યારેય ગંભીરતા વિના ના બને, પોતાનું ક્યારેય પણ અભિમાન થાય નહીં. સાચા મુનિ એ દરિયાની સાથે પણ મુનિ ઉપમા આપી શકાય એમ નથી. દરિયા કરતા અધિક છે એમ સમજાય. દરિયો આમ ભરે ના ઉછળે પણ 12 મહિને 2 વર્ષે પણ ઉછળે ખરા. એટલે એમાં ગંભીરતા લાંબો ટાઈમ તકે એવું નહીં, કે મુનિમાં ગંભીરતા કાયમ રહે. એટલે કેજો સ્વયંભૂ રમણ, સામાન્ય દરિયો નહીં, સ્વયંભૂ રમણ સમુદ્ર એની સાથે સ્પર્ધા કરે, હરીફાઈ કરે એવી સમતા રસ, એવો સમતા ગુણ જે મુનિમાં છે એ મુનિ કે જે મુનિ સ્વયંભૂરમ સમુદ્રની પાણી કરતા વધુ ક્ષમતા વાળા, એના કરતા વધારે
ક્ષમતા વાળા
આવા જે ગંભીર ઊંડી દ્રષ્ટિ વાળા મુનિ મહાત્મા છે એને અમારે કોની હાથે ઉપમાથી સમજાવવા, કેન ઉપમીએ તો કોની સાથે એની ઉપમા આપી. સૌથી મોટા મોટો દરિયો સ્વયંભૂ હતો, એ પણ 12મીને 2 વર્ષે 5 વર્ષે ઉછાળા મારે અને પૂર આવે, ક્યારે પૂર ના આવે ક્યારે ના ઉછળે એવું મુનિ મહારાજ. તો આવા મુનિને આપણે કોની સાથે સમજાવવા સરખાવવા એવું નિયમ કોઈ છે
નહીં.
તો આવા ગંભીરતા વાળા મુનિ હોય છે અને આપણે આપણા આત્માને પણ આવો ગંભીર બનાવવાનો છે, આપણું આ સાધ્ય છે. એ કદાચ કોક વખત આપણામાં ગુણો વધતા જાય, બોલો
ગુણો વધતા જાય
તો એ ક્યારેય માનમાં જવું નહીં. સંભાવ આપણું સ્વરૂપ છે એમાં જ રહેવું, તો જ ગુણો ટકે. અને આપણે છે શું, કેવળ જ્ઞાન નથી, સૌદપુર નું જ્ઞાન નથી, બે પાંચ ચોપડી નું જ્ઞાન છે
બરાબર.
અને ઉછાળા મારીએ તો ભોય ભેગા પડીએ
બરાબર,
હાડકા ભાગી જાય. એટલે જ્ઞાની કે છે કે ક્યારેય અહંકાર કરવો નહીં, કારણ જે છે એ મહાપુરુષો કરતા હજારમાં ભાગનું નથી. બોલો છે, શક્તિ પણ તમે જોવો શરીરની, અડધો માઇલ ચાલુ હોય ના ચાલી શકી
બરાબર,
અને શરીર ક્ષીણ થઈ ગયું. એટલે વિશાલિતા બધી જીવે તો વિહાર કરતા હતા, વિશાલિતા પછી
જીવે વિહાર કરતા
હતા. એક બે માઇલ ચાલુ ઓછાવી છીએ
બરાબર,
એ વિજય ગુણે નથી
બરાબર,
જ્ઞાન ગુણે નથી. તો અને એ જીવ તને આટલું અભિમાન કેમ કે મારા યોદ્ધ એમ કોઈ સારો માણસ નથી એમ. માટે કહે છે કે આ અભિમાને તું ઓછું કર અને ક્ષમતા ગુણમાં આવો તો તારું કલ્યાણ થશે
બરાબર.
સમજાણું જો સાતમો શ્લોક હોય, આવા ગંભીર થયેલા મુનિનું સ્વરૂપ કેવું, કોઈ એમને વંદન કરે કે કોઈ વંદન ના કરે, કોઈ એમને ભાવ પૂછે કોઈનો ભાવ ના પૂછે, ક્યારેય ગુસ્સામાં આવેશમાં બધું આવતા એટલા બધા ક્ષમતા ના ધરીએ. અને આપણને કોઈએ આગળ આવવાનું ના કીધું હોય તો ખોટું લાગી જાય, આવો બેસો એમને ના કીધું તો ખોટું લાગી જાય. થવું છે મહાત્મા
બરાબર,
અને એવું છે દુર્ગુણોથી ભરેલા
બરાબર,
ક્યાં મેળ ખાકો
બરાબર.
એટલે જેટલું બને એટલું આ આત્માને વધારે વધારે ગુણિયર બનાવવા પ્રયત્ન કરવાનો
બરાબર.
ગુણો એ આત્માનું ધન છે,
એ સ્વરૂપ છે,
સ્વરૂપ છે. તો જો શ્લોક 7મો, સમસુપ્ત સુધા સિક્તમ એસામ નક્તમ દિનમ મન કદાપિ દે ન દયંતે રાગો રગ વિશોરમી વિહી. હવે જુઓ સમસુપ્ત એટલો સમતા ભાવ, હૃદયમાં સમતા ભાવ હોય એના મોડે ક્યારેય તોછડી વાણી ના નીકળે, ગંભીર વાણી નીકળે, એ બીજાના ઉપર પણ માનવાચક શબ્દ નીકળે, હુંકારા તુંકારા કે તું ને તે એવું શબ્દ ના નીકળે, અને ક્ષમતા ભાવનો ભરેલો દરિયો છે એ બીજાને પણ અવભાવથી જોવે, બીજાને પણ
અવભાવ.
એટલે તમે આમ કેમ કર્યું, તમે અહીંયા કેમ આવ્યા, તમારે શું મારું કામ છે, આમ અવભાવથી બધું પૂછે. તુંકારા ઝુકારા અપમાનજનક ભાષા એની ના હોય. તો સમ સૂક્ત ક્ષમતાપૂર્વકના જે સારા વાક્યો બોલાયા એ રૂપી અમૃત એના મોઢેથી નીકળે. સાંભળનારાને પણ આમ થોડું પ્રસન્નતા આવે. અહીં આપણને કોઈ કે તમે ત્યાં ને અહીં બેસો, આવો, પધારો, અને તું કેમ આવ્યો છે, આમ બોલી બેમાં કેટલો ફરક પડે. આપણે ઘેર કોક આવ્યું, બોલો સાહેબ આવો પધારો બેસો, શું કામ તમે હોય કહો, અહીં મીઠી વાણી બોલીએ તો એને બધા કઈ કામ હોય કે ના હોય, ખાલી મળવા જ આવ્યો હોય તો એ કેટલો આનંદ થાય. અને તું કેમ આવ્યો છે, આવો ટાઈમ કેમ આવ્યો, એમ કહીને જેમ જેમ બોલીએ તો આ ભાઈ બોલતા નથી પણ બે ખાઈએ એમ કહેવા માંગે. એટલે વિનય વાળી વાણી, ક્ષમતા ભાવ વાળી વાણી આ જીવને ઉપર લાવે છે. સમ સુપ્ત સુધાસિક્તમ, ક્ષમતા ભાવ અને સુવાક્ય એ રૂપી જે અમૃત એનાથી સિંચાયેલું મન છે જેનું, રાત અને દિવસ જયારે જો એ ક્ષમતા ભાવનો દરિયો, જયારે ઉછાછળા વેળા નહીં, જયારે દોડાદોડી નહીં, જયારે હાઈવોય નહીં, આવું જેનું મન બન્યું છે તે મહાત્માઓ રાત કે દિવસ કાયમ રાગરૂપી સર્પ જે કરડાતા નથી. રાગરૂપી સર્પ એને કરડાતા નથી, રાગ એને અસર કરતો નથી. એમ
બરાબર
આવા મહાત્માઓ ક્યાંય કોઈના ઉપર રાગી થતા નથી. બધાને ઘરે જાય, બધાનો વ્યવહાર કરે, બધાનો પરિચય બી કરે, પણ ક્યાંય અંજય જતા નથી, ક્યાંય રાગી બનતા નથી. કેમ? અંદરથી ક્ષમતા ભાવ ભરેલો છે. એ રાગ કરીને કોઈ આમાં ખેંચાઈ જવું એ મારું સ્વરૂપ નથી, મારે આવા બનવું જોઈએ નહીં. આવા પાવરથી વર્તે છે. જે હંમેશા એકમાં બેમાં અંજાયેલા હોય એનું વાંચે વાંચે વલણ એ બાજુનું આવે, પણ વાંચે વાંચે વલણ એ બાજુનું આવે. હવે જેને સંભાવ દશા જ ભરી છે, કોઈના ઉપર અતિશય પ્રેમ કે દ્વેષ નથી, એ જીવ ક્યારે પણ કોઈના તરફ અંજાયેલો શબ્દ પ્રયોગ કરતો નથી. હૃદયમાં એ ભાવ જ નથી. જેમ વૈરાગી આત્મા હોય એના મોડે પ્રાય કરીને ક્યારે અપશબ્દ નહીં નીકળે, તોછડાઈનો શબ્દ નહીં નીકળે, કોઈના ઉપરના મહેણા ટોણા વાળા વાક્યો નહીં નીકળે, એમ જે જીવોમાં બોલો ક્ષમતા ભાવ વસ્યો છે, એકાકાર બન્યો છે, એના મોડે ક્યારે પણ સાપના જેટલા ભયંકર શબ્દો, જેમ સાપ કરે માણસ મરી જાય એમ કોઈને મોત સ્વીકારવું પડે એટલું ખોટું લાગી જાય, આવા વાક્યો બોલો ઉત્તમ આત્માના મોડે ક્યારે નીકળતા નથી. એટલે આપણે પણ જયારે બોલીએ તો બહુ ધ્યાન રાખવાનું, હલકા શબ્દોનો પ્રયોગ નહીં કરવાનો, આવેશમાં આવીને નહીં બોલવાનું. સામેના જીવે કંઈ ભૂલ કરી, ખોટું કર્યું તો એની ક્ષતિ થઈ તો આપણે સમજાવવાનું કે ભાઈ આપણાથી આવું કામ ના થાય. પણ બેફામ બોલીએ, સારા જોતો નથી, હાંડલો છે, આવું કેમ કર્યું, એમાં હલકા શબ્દો બોલવાથી એમાં સુધરી જતો ઉલટો આપણા ઉપર દ્વેષ વાળો બને, આપણા ઉપર અને દ્વેષ વાળો બને એટલે ફરી ક્યારેક તમે એને સુધારો એ ચાંસ હાથમાં જતો રહ્યો જતો રહે ને. એક વાર આપણા ઉપર કડવાશના બીજ રોપાઈ જાય પછી તમે એને મીઠી શિખામણ આપો તો એ ના માને, બે ઓછા નામ આવે એમ કે આપણું અપમાન જ કરે, આપણું માન રાખે જ નહીં, આપણી વાત સાંભળે નહીં, એમાં અંદરની આપણા ઉપરની પ્રીતિ નથી. એટલે ઉત્તમ આત્માએ ક્યારેય મર્યાદા બહાર બોલવું નહીં, મર્યાદા બહાર જવું નહીં અને મર્યાદા બહાર વર્તવું નહીં. શક્ય બને એટલો સંભાવમય આત્માને બનાવવાનો અને ક્ષમતામય વર્તન રાખવાનું. સંતાસ્તક છે ને, એટલે આવું મહાપુરુષો આપણે સમજાવે. ખરે તમારી ક્ષમતામાં સહન ના થાય તો સ્થાનાંતર થઈ જવું, બીજા સ્થાન જતા રહેવું. પણ આજે કડવાશના બીજે ઉપાય છે ત્યાં નહીં ઉપાય એવું, એટલે તમારી ક્ષમતા જોખમાય નહીં. ભગવાન અભિગ્રહ કહે છે ને, જ્યાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં એવું કહે નહીં. થાપસના આશ્રમમાં ભગવાન સાતુમાં છે, થાપસે વિનંતી કરી રહી રહો સાહેબ, એટલે એક ઝૂંપડી આપી મારી ભગવાને. સાંભળ નાના નાના ઝૂંપડા હોય ને, એ ઝૂંપડામાં ભગવાન કાવસો ધ્યાનમાં રહ્યા, કાવસો ધ્યાનમાં રહ્યા, અને પછી મુનિ અને એમાં પરમાત્મા. એટલે કોઈ જાતનું કોઈને વારે નહીં કે કામ કરે નહીં. ઘરેમાં એ આશ્રમની ગાયો ચરાવતા જયારે છોડી, આ ઝુમણીનો ઘાસ ખાવા માંડી. આ ઝુમણીનો ઘાસ ખાય અને કહું છું ધ્યાનમાં ભગવાન, તો ભગવાન એ ગાયોને વાળતા નથી, રોકતા નથી. અને પાકી પંચાયતમાં આપણે ભણવું હોય, નિયણું હોય, એ ભક્ષે ખાય. આ વાત પેલા કુલપતિને ખબર પડી કે આ માણસ કેવો છે. આપણે લેવાનો ઓટલો એને હાચવતો નથી, એ બીજાને શું હાચવવાનું? ખબર છે આ વાત ની? મહાવીર વગરના જીવન છે જે આવે છે, શરૂઆતમાં આવે છે. હવે એ કુલપતિએ બોલો ભગવાન બીજું સ્થાન ના આપ્યું, ના આપ્યું તો બીજે ક્યાંય ગયો. આટલો ક્ષમતા ભાવ. હવે જ્યાં રહ્યા એ ઘરનું છાપરું બળદો ખાય કે ગાયો ખાય તો બોલે નહીં. કેટલા ક્ષમતા ભાવમાં એ કાઉસર ધ્યાનમાં રહીને પોતાના આત્મા સિવાય બીજા કોઈ તત્વની વિચારણામાં પડે નહીં. એમની નજરે ના ગાયો શું કરે છે? શું કે આપણે એમને મૂર્ખ જ કહીએ? આપણે શું કહીએ એમને? જે ઘર તમે રહ્યા એને હાચવો નહીં, શું કામના તમે? પણ ઘરને હાચવવું, ચોંટાડવું એ તો મમતાનો વિષય છે. પણ વાત જલ્દી બે એમ નથી. આજના જમાનામાં લોકો તો આવા માણસ ગાંડા માણસો છે, એકદમ કોઈ રહેવા ખરાબીને હાચવો નહીં, ફરી પણ આપે તમને.
એ દશા જુદી હતી,
એ હું ક્યાં ના પડું છું. આજની મોહ દશા એટલી જોરમાં છે અને આ નિર્મોહ દશા છે. એટલે જે સમજે એને જ સમજાય, બીજાને ગાંડા લાગે, મૂર્ખાય લાગે. કારણ કે જે મોહ વાળા જીવો છે એટલે મોહ વગરનું જીવન જે જીવે એ આ મોહ વાળાને ગાંડા લાગે.
બરાબર,
એની વાત સાચી છે. પછી ઉત્તમ આત્માઓ કેવું આચરણ કરે છે બોલો. તમે તમારા ખાવા પીવા માટે રાંધ્યું હોય એમાં તમને ખાવા પીવામાં કઈ તકલીફ ના પડે એવી એકાદ રોટલી લઈ જાય કે સમજી બે ચૂની ભાત લઈ જાય, બીજા ઘડી લે, તમારા ઘરે પાંચ રોટલી ના લે, કેમ? તમારે ફરી રાંધવું પડે અથવા ભૂખ્યા રહેવું પડે અથવા આર્ત ધ્યાન થાય કે આખા મારે પધારે, મારે ખાવાનું પૂરું ના લેવું. સમજાય છે? એટલે થોડું એક ઘરથી થોડું બીજા ઘરથી થોડું બીજા ઘર લઈ પોતાનું પેટ ભરી લે, ચલાવી લે, કોઈને ભારભૂત ના થાય અને આરંભ સમારંભ કરવા ના પડે. આવી દશા એ જૈન સાધુ સંતો વર્તે. અને આમ કરવા છતાં ખરેખ બધા આહાર ન મળે એટલે આહાર ઓછો મળે તો મગજ ક્યારેય ગુમાવે નહીં.
બરાબર,
આ ક્ષમતાશક્તિની વાત છે. સાધુ સ્વરૂપ આવું જ હોય છે ને. ઘરે ઘરે ચમચી બે ચમચી લે એને ચમચી બે ચમચી એને ફરી બનાવવું ના પડે અને આર્ત ધ્યાન થાય નહીં, પોતાને નવા આરંભ સમારંભ કરવા ના પડે. કેટલું ઊંચું જીવન કહો. ને કોઈને ઘરે પાટલા ઉપર બેસીને તો જમે જ નહીં. ખાન શું કે ઘર ઘરનો હાર લાયો હોય, એ બધું ભેગો કરે, ખીચડા જેવું થઈ જાય.
બરાબર.
ફિર ચીતરી બી ચડે કોને જોનારા.
બરાબર.
અને એમને મો જીતવો છે તો બધું ભેગું કરીને ખાય. આપણે ખાવા બેસીએ અને થાળીમાં અમે શીરો મૂક્યો હોય અને બીજી બાજુ શાક મૂક્યું હોય અને શાક નો રેલો આવે તો શીરો બગડી જાય. એ થાળી નીચે ચમચી રાખીએ, ચેસી ખાઈએ. એ શીરાને શાકના રસામાં મિક્સ કરીને જ ખાય. દાળમાં મિક્સ કરીને ખાઈ લેશું, શીરાનો સ્વાદ આવે નહીં. પાંચમાં શું અમજા બીજે એનું ભોજન આવવું હોય એટલે બીજા ચીતરી કરે રવિવાર, એટલે એ ગુપ્તપણે જમે. જયારે આહાર લાવે તમારા ઘરથી, પણ આહાર કરતા હોય ત્યારે અંદર કોઈને આવવા ના દે. કાવું મિક્સ કરેલું ખીચડો કરેલો પેલા જોઈ બી ના શકે, ખાઈ તો ના શકે, જોઈ ના શકે. નહીં સાધુની વિધિ આવી હોય છે, એટલે સાધુઓ પડદો રાખીને અંદર જ જમે. એની આ જમવાની પ્રક્રિયા બીજાને ચીકી ચડી એવી પણ બની જાય. એમને મોને જીતવો છે, શીરો આવ્યો છે ખરો, પણ શીરાનો સ્વાદ માણવો નથી, એટલે શીરાને દાળ શાકની અંદર નાખીને ખાય. શીરનો સ્વાદ સ્વતંત્ર આવે નહીં. એટલે મહાત્મા પુરુષોની વાત, એ મહાત્મા જ જાણે. જેને સંભાવમાં રહેવું છે તો એ જીવો જ આવું કરી શકે.
બરાબર.
અને આહારનો દાખલો આપે એવું બધી વાતમાં શક્ય બને એટલો મોને જીતવાનો પ્રયત્ન કરે. આપણે રંગ બેરંગી કપડાં પહેરીએ, એને ક્યારેય રંગીન કપડાં ના હોય.
બરાબર. મેચિંગ કઈ ના હોય,
મેચિંગ ના હોય, રંગે ના હોય. છેલ્લો નિર્મો દેશાખો.
બરાબર.
અને શરીરને ઢાંકવા પૂરતું વિખારી અવસ્થા ન આવી જાય એટલે કપડા પહેરે.
બરાબર.
એ વાત લખે છે કે જે જીવ આવા ગુણો વાળો હોય પણ જો ક્ષમતા વાળો ના હોય તો જીવનું કલ્યાણ થતું નથી. આવા ગુણો મેળવીને પણ જીવે ક્ષમતા ભાવમાં આવવું પડે તો જ એનું કલ્યાણ થાય.
બરાબર.
ને આપણે આપણા જીવનું કલ્યાણ કરવું છે એટલે આવા વાત સંભળાવે છે, આવી વાત સમજાવે છે. ગજ જ્ઞાન ગજ તુંગ રંગ ધ્યાન તુરંગમાં જયંતિ મુનિ રાજસ્ય સમસામ્રાજ્ય સંપદ. આ છેલ્લો શ્લોક સમતા અષ્ટકનો છેલ્લો શ્લોક કે જૂના જમાનામાં રાજાઓની પાસે બે સંપત્તિ ખાસ રહેતી, ઘણા ઘોડા ઘણા હાથી. ગજ અને ગજ એટલે હાથી ને અશ્વ એટલે ઘોડા. એના વડે લડાઈ કરતા, લડાઈ કરવા જવું હોય તો હાથી ને ઘોડા, અને એક ગામ બીજે ગામ જવું તો હાથી ને
ઘોડા.
હરગાડીઓ આવી ગઈ. જૂના જમાના રાજામાં આ જ હતું. તો જેમ રાજાને બીજા રાજાને જીતવા માટે જવા સારું હાથી ઘોડા હોય છે, તો હાથી ઘોડા
હોય છે.
એવી રીતે મુનિ મહારાજને મોરાજાના સૈનિકોને સાથે લડાઈ કરવા સમતારૂપી ઘોડા,
સમતારૂપી ઘોડા,
જ્ઞાનરૂપી ધ્યાનરૂપી ઘોડા, જ્ઞાનરૂપી હાથી,
જ્ઞાનરૂપી હાથી,
જ્ઞાન ને ધ્યાન. એમાં એવા લયલીન બની જાય કે મોના શબ્દો એકે એને અસર ના કરે. ન તો અભિમાન, ન તો માયા કપટ, ન કોઈ આસક્તિ ભાવ, કોઈ ભાવ નહીં. ગર્જના કરતું જ્ઞાનરૂપી છે બરો હાથી જેને, અને ઊંચા ઊંચા જ્ઞાનરૂપી છે ઘોડા જેને. ધ્યાને શરમ જાય સરખાવ્યું ઘોડા સાથે, જ્ઞાન ને સરખાવ્યું હાથી સાથે. જ્ઞાનરૂપી છે હાથી જેની પાસે, બોલો જાનુબી છે ગોળાજી ને
બરાબર
આવા મુનિરાજ મુનિ ને રાજા કીધા મુનિરાજ એ મુનિરાજ સમતારૂપી સામ્રાજ્યની સંપત્તિ ને ભોગવે છે જેમ પેલું રાજ્ય ભોગવે એમાં સમતા ગુણ ને ભોગવે છે
પોતાના જ ગુણ ને
બસ પોતાના ગુણો નું સામ્રાજ્ય આધ્યાત્મ દ્રષ્ટા હોય એને જ આ બધી વાત સમજાય ભોગની વાતો એને કશી વાત ના સમજાય
બરાબર
એટલે કે આવા સમતામાંથી ગાળા કે લોકો મૂર્ખા કે
બરાબર
કોઈ મારવાની જો બળ ના વાપરી શું કામનું બળ
બરાબર
હા મારવા આવે તો મારા મારી જ કરવી જોઈએ ને
બરાબર
એને દૂર જ કરવો જોઈએ આજના જમાના લોકો આવું કે
બરાબર
એટલે આ વાત બધું આધ્યાત્મિક જીવને જ સમજાય એમ ના સમજાય
બરાબર
યાદ રહેશે
બરાબર
ગર્જના કરતું જ્ઞાન રૂપી હાથી અને અણઅણતો
ઘોડો
ધ્યાન રૂપી ઘોડો આ બે ગુણો જેની પાસે છે એવા મુનિ મહારાજા રૂપી રાજા એને સમતાના સુખનો આનંદ પ્રાપ્ત થાય છે
બરાબર
બધું એ જીવ જ સમતા ગુણ વડે કેવું જ્ઞાન પ્રાપ્ત કરે
બરાબર
અને જે જે જીવોએ કેવું જ્ઞાન મેળવ્યું છે એમના ચરિત્ર તમે જોજો લગભગ બધા સમભાવમાં રહ્યા તો જ ઊંચી દિશાને પામ્યા
બરાબર
આ પ્રમાણે અહીંયા સમતાષ્ટક પૂરું થાય છે આવા સમતામાં રહેવું હોય સમતા ગુણ જીવનમાં મેળવવો હોય તો આ પાંચે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખવો પડે શું રાખવું પડે આપણા કાને બાજુમાં કોક આપણી નિંદા કરે કોક આપણી પ્રશંસા કરે બે શબ્દો કાને પડે હવે વખતે સમતામાં રહેવું હોય
ઘણું મુશ્કેલ
તો ઘણું મુશ્કેલ એટલે કાદો ના સાંભળવામાં જ મજા બોલ જાય અને કાદો સાંભળો છતાંય સંભાવમાં રોતો કામ
બરાબર
એટલે હવે આ સમતાની પ્રાપ્તિ માટે આની પછીનું અષ્ટક ઇન્દ્રિય જય અષ્ટક શું નામ ઇન્દ્રિય ઉપર જય મેળવો ઇન્દ્રિયોને ગમે એવા વિષયો મળે તો ક્યારે માન સન્માનમાં અહંકારમાં કે માયા કપડમાં જવું નહીં
બરાબર
એટલે પહેલું ઇન્દ્રિયો ઉપરનો કંટ્રોલ આપણી કોઈ પ્રશંસા કરે આપણી કોઈ નિંદા કરે એને જેમ ઠીક લાગે એમ કરે આપણે આપણી મર્યાદા બહાર નહીં જવાનું
બરાબર
આપણે જે મર્યાદામાં ચાલીએ એ એમને ના ગમે તો નિંદા કરે
બરાબર
એને એના જેવા ભોગી થઈએ તો ના પ્રશંસા કરે
બરાબર
આપણે એવું થવું ના હોય તો આપણે એવું
થવું ના હોય
એટલે આપણું વર્તન એ ના એ ગમે
બરાબર
તો એની નિંદામાં કે એની પ્રશંસામાં અંજાવું નહીં આપણે આપણી પોઝિશન જોઈને ચાલવું
બરાબર
આપણે કઈ લપકાઈએ નહીં આપણે કઈ પડીએ નહીં આપણે ક્યાંય નીચા ગુંઠાણે ચાલ્યા ના જઈએ એનું ધ્યાન રાખીને વર્તવું
બરાબર
સામેનો કેમ રાજી રહે એવું કરવા જઈએ તો એ સામેનો જીવ ભોગ્યો હોય એની ઈચ્છાઓ પ્રમાણે વર્તવા જઈએ ભોગમાં જોડાવવું પડે
બરાબર
સામેની ઈચ્છાઓ પ્રમાણે ચાલવું એવું નહીં આપણે આપણા ગુણોને ધ્યાનમાં રાખીને ચાલવાનું એનો પહેલો શ્લોક છે બિભેષી યદિ સંસારાત મોક્ષ પ્રાપ્તિ ચ કાંક્ષસી તદેન્દ્રિય જે એમ કરતું સ્ફુરય સ્ફાર પૌરુષમ જો તું આ સંસારથી ડરતો હોય ક્યાં જન્મ જરા મરણમાં ફસાણા શાંતિ નહીં આજે જન્મી 5-10 વર્ષથી જયારે સમજના મોટા થયા તો મોત નજીક દેખાય અરે ભગવાન આટલી મહેનત કરીને કામ કર્યું એ જવાનો દિવસ આવ્યો એટલે આ સંસાર આવો કારમો છે નાની ઉંમરમાં લોકોને લઈ જાય છે મારે તો સંસારથી જો ડરતો હોય સંસારમાં રહેવું ના હોય
સંસારમાં રહેવું ના
અને મોક્ષ પ્રાપ્તિની કાંક્ષા
બરાબર
મને ક્યારે આ બંધનમાંથી છુટકારો મળે એ મોક્ષ પ્રાપ્તિને તું ઈચ્છતો હોય, સદા ઇન્દ્રિય જયમ કરતું, તો ઇન્દ્રિયો ઉપરનો વિજય કરવા, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવા સારા પુરુષાને ફરો. નાની આપણને કહે છે કે ઇન્દ્રિયો ઉપરનો કંટ્રોલ કરીને પુરુષાર્થને ફરો, તારી મહેનત કર. એટલે મનગમતા ભાવો સાંભળવાનું, મનગમતા ભાવો નહીં સાંભળવાનું, મનગમતા ચિત્રો જોવાનું. આપણું જે મન થાય છે, આશક્તિ થાય છે, એના તો બધું ખેંચાઈ જાય છે. આ બધું બંધ કર. દુનિયા છે, કોઈ રૂપરંગવાળીએ હોય, કોઈ રૂપરંગ વિનાની હોય, બહુરંગી દુનિયા છે. સારે કામ શું એનું?
બરાબર.
કોઈ મને બહુ રૂપાળું હોય તારે શું કામ એનું? હા, તો બહુ સારા કપડા પહેર્યા હોય, પુણ્ય સારી હોય કરે,
બરાબર,
તારે શું કામ?
બરાબર.
એટલે બીજાના દુઃખ સુખોને જોઈને તો એમાં અંજાઈ જવાનું ના કર. જેટલો અંજાઈ જઈશ, એટલો ઇન્દ્રિયો કંટ્રોલ બહાર જશે, એનાથી તારી ક્ષમતા જોખમાશે.
બરાબર.
એટલે આવા કામથી તું દૂર રહે, એમ નાની આપણને સમજાવે છે. તો આપણે એવા છીએ કે ઇન્દ્રિયા વિષયોમાં દોડનારા, જયારે જયારે ટાઈમ મળે નવરા બેઠા હોઈએ, રેડિયો ચાલુ કરીએ, ટીવી ચાલુ કરીએ, ગાયન સાંભળીએ, સંગીત સાંભળીએ ને, જે ટાઈમ મળ્યો એટલે આંખોને ટીવીમાં જોડીએ, આ જોવું છે ને તે જોવું છે. અનાદિકાળથી કેટલાય ચિત્રો જોતા
આવ્યા,
બરાબર, ઘરના ચિત્રો જોતા આવ્યા,
બરાબર.
આમ સામે પણ ગીતા હોય, સંસારમાં ક્લેશ કરવા છે, કંકાસી બી શું હોય,
બરાબર.
મારે જો આ બધું જોવાનું રહેવા દે અને ઇન્દ્રિયોને કંટ્રોલમાં કર. આવું મહાપુરુષો આપણને સમજાવે છે. શ્લોક બીજો, વૃદ્ધા સ્તૃષ્ણા જલા પૂર્ણ રાલ વાલ કિલેન્દ્રિય મૂર્છા મતુચ્છા યચ્છંદી વિકાર વિષ પાદ પા. હંમેશા પાંચ ઇન્દ્રિયો છે ને, એક ઝાડની આજુબાજુ ચારો કરીએ દિવાલ, અને પાણી ભરીએ તો પાણી ચાલ્યું ના જાય,
બરાબર.
એ ઝાડને પાણી પીવા મળે એ ઝાડ વૃદ્ધિ પામે,
બરાબર.
એ ઝાડ, ચારો અને પાણી, ત્રણ સુધી ઝાડ,
ઝાડ, ચારો અને પાણી,
એની જેમ આપણી આપણી ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો સૂષણારૂપી જે જળ, સૂષણા ગમે એટલું આપો તો એ કદર ભરાય નહીં,
બરાબર.
ઝાડને ગમેલું પાણી પાવો તો ક્યારે એની સૂષા મટે નહીં,
બરાબર.
ધ્યાન આપો, એમાં જીવને સૂષણારૂપી જલ્દી ભરપૂર ભરેલી આ જે ઇન્દ્રિયો અને ચારા, એના વડે કરીને આ ઇન્દ્રિયો બહુ વૃદ્ધિ પામે તો પરિણામ શું આવે? જેમ ઝેરના ઝાડ, વિષના ઝાડ એને ચારો કરીને પાણી પાવો અને ઝાડ મોટું થાય તો એ વિષ જ આપણા ઉપર અસર કરે ને, વિષનું ઝાડ હોવાથી,
બરાબર.
એના તમે છાંયડામાં જાઓ ને તો એ તમને મૂર્છા આવે,
બરાબર.
એ વિષ્ણુ છે, માટે આસક્તિ લાવે. તો જેમ આ વૃક્ષો અનુપમ મૂર્છા કાપે છે, દેવોશ બનાવે છે, એવી રીતે આ ઇન્દ્રિયો પણ આ જીવને પેલો મોહાંત બનાવે છે,
બરાબર.
ન ખાવાનું ખવડાવે, ન જોવાના અર્ધનગ્ન ચિત્ર જોવાનું મન થાય, ન સાંભળવાના ગાયનું સાંભળવાનું મન થાય, અને જીવનો સંસાર વધારે, જીવનો
વધારે.
માટે કહે છે કે આ તૃષ્ણારૂપી ચારો કાઢી નાખ અને વિષના ઝાડ ઉકળી ફેંકી દે તો તારું કલ્યાણ થશે,
બરાબર.
અંદર મોહનું વિષ ભરેલું છે, એના વૃક્ષો જેમ ઉગશે એમ તારો વિકારી ભાવ વૃદ્ધિ પામશે અને તું સંસારમાં ડૂબી જઈશ. શ્લોક ત્રીજો, શરીર સહસ્ત્ર સ્ફુર સમુદોદર સોદર શુદ્ધિમાન ઇન્દ્રિયો ભવ ઇન્દ્રિય ગ્રામો ભવ તૃપ્તો અંતરાત્મના. આમ જુઓ, દરિયો છે ને, કોઈ પણ દરિયો લગભગ એટલો મોટો હોય છે, તેના બંને સાઈડના કિનારાઓથી હજારો નદીઓ અંદર પડતી હોય છે.
બરાબર.
આપણી જેમ હિન્દુસ્તાનનો અરબી સમુદ્ર છે તો તાપી એમાં જાય, નર્મદા એમાં જાય, મહી નદી એમાં જાય જાય ના. બીજી મને નામ નથી આવડતા બધા, પણ આખા હિન્દુસ્તાનમાં કેટલી નદીઓ વહેતી હશે, સેંકડો નદીઓનું પાણી,
સેંકડો નદીનું પાણી
રોજ ઠલવાય 24 કલાક, તો એ દરિયો ક્યારેય શુક્તિમાન થતો નહીં કે તમારું પાણી મને હવે ના આપશો, મારામાં હવે જગ્યા નથી.
બરાબર.
આવું કેતો નથી કે
નથી
કે એ લખે જો, હજારો નદીઓના પૂરથી સમુદ્રનો મધ્યભાગ શુક્તિમાન ક્યારે થતો એમ રાખો.
બરાબર.
ક્યાંય શુક્તિમાન થતો
નથી.
એની જેમ આ પાંચે ઇન્દ્રિયોને ગમે એટલા વિષયો આપો,
ગમે તેટલા વિષયો આપો,
કોઈ શુદ્ધિ થતી નથી.
બરાબર છે.
દાખલો આપો કે આંખ છે, એ કેટલા સિનેમા જોયે તો શુક્તિમાન બને, હવે નથી જોવું.
બરાબર છે.
આ કાન છે, કેટલા સંગીત સાંભળે તો કે હવે મારે સાંભળવું. આ જીભ છે, કેટલી મીઠાઈ ખાતર ના પાડે. પેલ ભણવું હોય ને એ જગ્યા નથી એટલે આ ના પાડે, બાકી હાજે ખાવા તૈયાર થઈ ગયા પાછું. એટલે આ ઇન્દ્રિયો છે એ દરિયાના જેવી દુષ્પુર છે, હજારો નદીઓ ઠલવાય છે.
બરાબર.
તો કોઈ નદી ના નથી પડતી જેને આવું બનાવ્યો, મારા હું બધાને સમાવી લઈશ.
બરાબર.
એમાં ઇન્દ્રિયો પણ એવી જ છે, સવાર બપોર હાજ ત્રણ ટાઈમ ભૂખી ને ભૂખી, આવું સમજીને એ આત્મા થોડો ઇન્દ્રિયોથી દૂર રહે એમ, થોડું ઇન્દ્રિયોના વિષયોથી આવું સમજાવે છે મહાપુરુષ. શ્લોક ચોથો, શ્લોક ત્રીજો, શ્લોક ચોથો. આત્માનં વિષય પાસે ભવવાસ પ્રાણ મુખમ ઇન્દ્રિયાની બદનંતી મોરાજસ્ય કિં કરા. આપણો આત્મા છે એમ સિદ્ધ પરમાત્મા જેવો ગુણથી ભરેલો.
બરાબર.
એ ખરેખર એને સંસારમાં ન રહેવાનું હોય, મોક્ષના જીવ જેવો હોય, જાય જેને ક્યાં વસવાનું હોય, મોક્ષમાં જ. બરોબર છે. એટલે સંસારવાસી પરાન્મુખ, સંસારમાં વસવાના સ્વભાવથી દૂર રહેનારો એવો આત્મા છે. પણ આ ઇન્દ્રિયો છે ને એ ભેગી થઈ અને આત્માને આમ ખેંચે છે.
બરાબર.
એટલે આપણા આત્મા ચરકી ના જાય ને મોક્ષમાં જતો ના રહે.
બરાબર.
એટલે આપણા આત્માની ચરકીને
મોક્ષે જતો ના રહે
તો આપણો એક પગ તૂટી જશે.
બરાબર.
ઇન્દ્રિયો છે એ આવા વિષયો આપી આપીને જીવને દારૂડિયાની જેમ પકડી રાખે છે. આત્મા છે ભૌતિક પરાન્મુખ, સમજે, શુદ્ધ આત્મા મુક્ષે જ જાય ને, એટલે ભાવમાં નહીં રહેવા વાળો એવો આત્મા છે. એને ઇન્દ્રિયો રૂપી જે ચોરો એ આમ પકડી રાખે છે.
બરાબર.
રખે અમારા આત્માની ભાગી ના
જાય,
આપણને મોક્ષે જતા રોકનારી, ભાગવામાં વિરોધ કરનારી આવી ઇન્દ્રિયોનો ભરોસો કેમ રખાય? આવું નાની સમજાય.
બરાબર.
જો આત્માનમ, આપણા આત્માને વિષય પાસે પાંચ વિષયો રૂપી જાળ,
બરાબર,
એના વડે બાંધીને ઇન્દ્રિયો છે એ આ આત્માને પકડી રાખે છે. ઇન્દ્રિયો કેવી છે, કેમ પકડી રાખે છે? એ મો રાજાની નોકરાણીઓ છે બધી. મોરાજા એને છોડેલી છે તારે મારું આ કામ કરવાનું.
બરાબર.
કોઈ જીવ આપણી માયામાંથી છટકી ના જાય, મોક્ષે જતો ના રહે. મોક્ષે જતો રહેશે તો આપણું ગણું ચાલશે નહીં. ઇન્દ્રિયો તું એવું કામ કરજે, ઇન્દ્રિયોમાં એવો લાલચું બનાવજે ને કે મોને છોડીને મોક્ષે જતો ના રહે.
આપણો ગુલામ રહીએ,
આપણો ગુલામ રહીએ. મોરાજા એ ઇન્દ્રિયોને આવો હુકમ કરેલો છે કે તમે બધી ભેગી થઈ અને એવો પકડી રાખો, આપણે છટકીએ નહીં. હવે આપણે એના ગુલામ બન્યા ઇન્દ્રિયોના. એટલે મોરાજાને જોઈ તું મળ્યું, એ ખુશી બીજામાં આવી ગયો.
હા,
હવે આ જીવ મોક્ષે નહીં જાય, અમારા ગુલામ મરે છે. એટલે જીને કે તું કઈ સમજ, ઓલા તને ગુલામી બતાવે છે. એટલે આમાં જોડાવું કે અંજાવું કે આપણા માટે કલ્યાણકારી નથી. શ્લોક પાંચમો, ગિરિમૃષ્ણામ જન્મ પશ્યન ભાવતી ઇન્દ્રિય મોહિત અનાદિની જન્મ જ્ઞાનમ જન્મ પારસે ન પશ્યતી. આમ જુઓ, ઇન્દ્રિયના સુખોમાં મોહિત થયેલો જીવ, બોલો, ઇન્દ્રિયના સુખો, ઇન્દ્રિયના સુખોમાં મોહિત થયેલો જીવ સોનું મળે રાજી રાજી થઈ જાય.
બરાબર,
સોનું બધા પૈસા થાય, પૈસા થાય, ખાવું, ખાવાનું, પીવાનું, સિનેમા જોવાનું, સાંભળવાનું, જે સાધન લાવવું એ લવાય.
બરાબર,
એટલે ઇન્દ્રિયના સુખોમાં આસક્ત બનેલો આત્મા સોનું રૂપું મળે તો રાજી રાજી થઈ જાય.
બરાબર,
નાની કહે છે કે સોનું હોય કે રૂપું હોય, છે તો પર્વતની માટી.
બરાબર,
પહાડની માટી, એને ધન માની અને જીવ એમાં દોડે છે.
બરાબર,
અને આત્માને જાગ્રત રાખે, સજાગ રાખે, ક્યારેય કઈ અંજાય નહીં એવું જ્ઞાન રૂપી ધન,
એવું જ્ઞાન રૂપી ધન
પોતાની પાસે જ છે,
પાસે જ છે,
અંદર જ, એને દેખતો નથી. પોતાની પાસે જ અનંતુ ધન છે, કોઈ લૂંટી ના શકે, કોઈ લઈ ના શકે, કોઈ જોઈ ના શકે અને કોઈ ધન કરી ના શકે. આવું ધન અંદર છે, એને આ જીવ જોતો નથી. અને પેલી પહાડની માટી રૂપે સોનું ચાંદી છે એને લેવા માટે દોડે છે.
બરાબર,
ધન બે જાતનું, એક આત્માનો ગુણાત્મક ધન અને બીજું ભૌદ્ધિક ધન. ભૌદ્ધિક ધનમાં એવી બુદ્ધિ છે, આ ધન છે, લોક વ્યવહારમાં એ ચાલે છે. ખાણી લાવી ઓટોમાંથી તો પાંચ પછી આપવા પડે નહીં. એટલે આ ધનને ધન સમજતો જીવ એ ધનની પાછળ આખી જિંદગી ખર્ચે છે.
બરાબર,
પણ જે અંદર પોતાનું ધન છે અને કાયમ રહેવા વાળું છે એવા જ્ઞાન ધનને આ જીવ જોતો નથી. એમ કહીને આપણે સમજાવીએ, તું હેજી તારા જ્ઞાન ધનને જો, એને ઉઘાડ, સુગરા પર જવે ધનમાં દોડે છે.
બરાબર,
શ્લોક છઠ્ઠો, પુરા પુરસ્પુર તૃષ્ણા મૃતૃષ્ણાનું કારીશું ઇન્દ્રિયાર્થે ધાવંતે ત્યક્ત્વા જ્ઞાનામૃતમ જરાહા. જે જે આત્માઓ પોતાના આત્મા પાસે રહેલું સમ્ય જ્ઞાન રૂપી ધન એને છોડીને આવા પૈસા રૂપ ધનની પાછળ દોડે છે, હા, ઇન્દ્રિયાર્થે શું, અને કેવું છે ધન, ઇન્દ્રિયના વિષયો, કે જેમ મળે એમ ડબલ ભૂખ લગાડે.
બરાબર,
પાંચસો મળ્યા હોય તો લાખ લેવા, હજાર મેળવવાની ઈચ્છા થાય, હજાર મેળવે તો 2000 મેળવવાની ઈચ્છા થાય. પૂરો આગળ જાગતી છે ભૂખ, જેમાં ઇન્દ્રિયના વિષયોમાં આ જીવ લલચાય છે, પણ પોતાની પાસે અખંડ જ્ઞાનરૂપી ધન છે,
અખંડ જ્ઞાનરૂપી ધન છે,
એને જળ આત્મા જોતા
નથી.
કેટલા ગાળા આપ્યા, પોતાના આત્મા પાસે છે એ ધનની જીવ દેખતો નથી, અને આવા પૌદ્રિક ધનની પાછળ આખી જિંદગી ગુમાવે છે. શ્લોક સાતમો, પતંગ ભૃંગ મીને સારંગા યાંતિ દુર્દશા એક એક ઇન્દ્રિય દોષાદ દુષિત કિમ પંચભી. જો પતંગીઓ છે ને, એ દીવાની જ્યોત દેખતા દેખતા ઊંચાઈ બી ઉડતું ઉડતું અંદર પડી મળે. આંખના વિષયમાં અંજાણું એટલે આંખના ઇન્દ્રિય દોષથી બળી મળ્યું.
બરાબર.
બીજું ભૃંગ એટલે ભમરો. ભમરો કમળમાં સુગંધ સૂંઘવા જાય, જેમ સુગંધ આવતી જાય ને એમ ઊંડો ઊંડો ઉતરતો જાય.
બરાબર.
સુગંધ લેવા લેવામાં રાત પડી જાય એટલે કમળ મીચી જાય.
બરાબર.
એ બુંબઈ મરી જાય. એ ગંધ સૂંઘવા ગયો એટલે મરી ગયો.
બરાબર.
પેલો આગે જોવા ગયો બળી મળ્યો. ત્રીજું હાથી. જૂના જમાનામાં લોકો હાથીને વશ કરતા કે ખાડો મોટો ખોદી એમાં હાથીને ઉતારતા. હાથી નીચે ખાડામાં હોય એના ઉપરની મોસમ નાથી હાથી એના ઉપર કૂદી પડે. ખાડામાં ગયા ઉપર આવી ના શકે. સ્પર્શેન્દ્રિયના સુખમાં આસક્ત બન્યા તો એ હાથી પણ હાથીની પાછળ ખાડામાં પડ્યો ઉપર આવી નથી શકતો, દુઃખી થાય.
બરાબર.
અને ચોથું સારંગ. સારંગ એટલે શું? હરણ. હરણ છે પેલો શિકારી એવી સરસ વાંકડી વગાડે એના અવાજમાં તો લુપ્ત બની જાય એકાકાર કે પાછળ બીજો આવી અને બાણ મારે તો ખબર પડે નહીં.
બરાબર.
મરે એટલે સાત દાખલા છે ને. પતંગિયું.
પતંગિયું
આંખના દોષમાં.
બરાબર.
ભમરો. ભમરો ગંધના દોષમાં. અને માછલું એ રહી ગયું. એ માછલું જે છે એને લોકો પકડનારા સારું નાનું પાંજરું મૂકે એમાં ખાવાનું મૂકે. એ ખાવાના રસમાં આશક્ત પાંજરામાં જેવો ઘૂસવા જાય તો પાંજરા બીજું ભાણું બંધ થઈ જાય. આમ પર ઝાડ વાળું રાખ્યું હોય અને ઝાડ બધી જાય એટલે ઝાડ ઉપર આવી જાય. એ રસનેન્દ્રિયમાં હાથી સ્પર્શેન્દ્રિયમાં અને હરણીઓ શોભેન્દ્રિયો આ બધા એક એક ઇન્દ્રિયમાં
અંજાયા.
આ બધા
તો
મૃત્યુને પામ્યા. તો જે માણસ પાંચે ઇન્દ્રિયમાં અંજાયો હોય એવા માણસનું શું દશા થાય? આપણે ખાવામાં અંજાયેલા, જોવામાં અંજાયેલા, સાંભળવામાં અંજાયેલા, એક જ ઇન્દ્રિયમાં અંજાયા તોય નાશ પામ્યા. તો જે સાથે પાંચે ઇન્દ્રિયમાં જોડાયેલા રે એનો તો વિનાશ થાય થાય ને થાય જ. માટે જો જોડે નાશ ન થવું કરવો હોય તો એમાંથી સજાગ રહેવાનું. છેલ્લો શ્લોક આઠમો. વિવેક દીપ પર્યક છે સમાધિ ધન તસ્કરી ઇન્દ્રિયના જીતો સૌ ધીરાણી ગણ્ય તી. વિવેકરૂપી હાથીનો નાશ કરવામાં સિંહ સમાન. જેમ સિંહ આવે ને હાથીનો નાશ કરી નાખે. હાથી કદાચ સિંહ બળ્યો એવી રીતે આ ઇન્દ્રિયો છે એ આપણામાં વિવેકરૂપી હાથી પ્રગટ્યો હોય. આ ખવાય આ ન ખવાય, આમ બોલાય આ ન બોલાય, એ બધા વિવેકને છૂરી નાખે. કોણ? ઇન્દ્રિયો. ઇન્દ્રિયોના વિષયોમાં આશક્ત બનીએ તો ન ખાવાનું ખાઈએ, ન બોલવાનું બોલીએ, વિવેક ચૂક્યા કહેવાઈએ ને. એ વિવેકરૂપી હાથીનો નાશ કરવામાં સિંહ સરખી એવી ઇન્દ્રિયો. અને સમાધિ નામનો આપણો ગુણ, એ ગુણે પડાઈ લેવામાં ચોર સમાન. આપણી ઇન્દ્રિયો બધી આપણા ગુણ લઈ લેનારી, આપણા ગુણ છીનવી લેનારી. આવી ઇન્દ્રિયો વડે જે નથી જીતાયા, ઇન્દ્રિયોને વશ જે નથી થયા, એ જ ધીર પુરુષોમાં અગ્રેસર કહેવાય.
બરાબર.
એ જ વહેલા મોક્ષે જાય. તો વહેલા મોક્ષે જવું હોય તો ઇન્દ્રિયોમાં આપણે અંજાવવાનું નહીં, જીતવાનું. આ પ્રમાણે આપણે આ સાતમું અષ્ટક પૂરું કર્યું. ઇન્દ્રિય જય અષ્ટક. શું નામ? એક એક અષ્ટકમાં એમને આઠાર શ્લોક કરીને તે તે ગુણનું સારું વર્ણન કર્યું છે.
બરાબર.
અને વારંવાર વાંચીએ તો કંઈક એના સંસ્કાર રહે.
બરાબર.
બધું બહુ ના આવે પણ કંઈક એના સંસ્કાર રહે તો જયારે જયારે ટાઈમ મળે ત્યારે આવું પુસ્તક વાંચવા વિનંતી.
બરાબર.
ગુજરાતીમાં જ છાપ્યું છે બધું. બસ
પંડિતજી તમે આવીને અમે અમારા કુટુંબ ઉપર
એવું કઈ નથી.
ના પંડિતજી, આટલો સ્વાધ્યાય આપ્યો,
આપો જ
પડે. આપનો ખુબ ખુબ આભાર. જે સ્વરૂપ સમજ્યા પાનો
સમજ્યા
સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુગમા જે
કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણા જૈનમ નૈતિ સર.